એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આપણને આપણા પોતાના નિર્ણયો વિશે, આપણી વિચારવાની રીત વિશે, હં, કદાચ ફરીથી વિચારવા મજબૂર કરશે. પુસ્તક છે ડેન એરિલીનું અનુમાનિત ગેરવાજબી, એટલે કે પ્રિડિક્ટેબલી ઇરેશનલ.
હા, ખરેખર આ પુસ્તક બહુ જ દોજ રસપ્રદ છે. જો આપણે બધા મોટા ભાગે એમ જ માનતા હોઈએ છે કે આપણે બહુ લોજિકલ છીએ, સમજી વિચારીને નિર્ણય લઈએ છીએ,
ખાસ કરીને પૈસાની બાબતમાં, કે કોઈ મોટી વાત હોય ત્યારે તો એમ જ લાગે કે આપણે બધું બરાબર વિચારીને જ કર્યું છે.
બરાબર, પણ શું ખરેખર એવું છે? આ પુસ્તક છે ને, એ આજ આપણી જે ધારણા છે ને પોતાની જાત વિશે, એના પર જ સવાલ ઊભા કરે છે.
હા, અને મજાની વાત એ છે કે ખાલી એટલું નથી કહેતું કે આપણે અતાર્કિક છીએ. એ તો સમજાવે છે કે આપણી જે અતાર્કિકતા છે, મતલબ કે આપણી જે ભૂલો કરવાની રીત છે, એની પણ એક, શું કહેવાય, એક ચોક્કસ પેટર્ન છે, અનુમાનિત છે.
બિલકુલ. અને જો એ પેટર્ન સમજાઈ જાય તો પછી એ આપણને રોજબરોજના જીવનમાં નાની નાની ખરીદીથી માંડીને મોટા સંબંધો સુધી બધે જ કામ લાગી શકે છે.
તો ચાલો શરૂ કરીએ. પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. ડેન એરિલી.
હા, જરૂર. ડેન એરિલી પોતે જ એકદમ રસપ્રદ વ્યક્તિ છે. એ પ્રોફેસર છે મનોવિજ્ઞાન અને વર્તણૂક અર્થશાસ્ત્રના. મોટી મોટી યુનિવર્સિટીઓ જેમ કે MIT, ડ્યુક, ત્યાં ભણાવ્યું છે એમણે. પણ એમની ખાસ વાત એ છે કે એ ખાલી થિયરીમાં નથી માનતા, એ મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્રને આમ એકદમ પ્રેક્ટિકલ લાઈફ સાથે જોડે છે.
અને પેલો એમના અંગત જીવનનો એક મોટો બનાવ પણ આમાં ભાગ ભજવે છે, ખરું ને? મેં સાંભળ્યું છે.
હા, એ વાત સાચી છે. એ યુવાન હતા ત્યારે એક ગંભીર અકસ્માત થયેલો, ખરાબ રીતે દાઝી ગયેલા, અને પછી તો મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું.
ઓહ.
અને એ જે લાંબો પીડાદાયક અનુભવ હતો ને, એણે એમને માણસના વર્તન વિશે, ખાસ કરીને જ્યારે પીડા હોય, તણાવ હોય, ત્યારે લોકો કેવું વિચારે છે, કેવા નિર્ણયો લે છે, એના પર ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કર્યા. એટલે એમના કામમાં એક, શું કહેવાય, એક માનવીય સ્પર્શ છે, સહાનુભૂતિ છે.
સમજાયું. એટલે ખાલી આંકડા કે સિદ્ધાંતો નહીં, પણ માણસના અનુભવમાંથી આવેલી સમજ છે. અને એમની જે રિસર્ચ કરવાની પદ્ધતિ છે એ પણ કહે છે કે બહુ ક્રિએટિવ છે.
હા, બહુ જ. એરલી અને એમની ટીમ છે ને, એ લોકો બહુ જ સ્માર્ટ અને ઘણીવાર તો રમૂજી લાગે એવા પ્રયોગો ડિઝાઇન કરે છે. એનાથી એ પોતાની વાત સાબિત કરે છે અને લખે પણ છે ને એકદમ સરળ ભાષામાં, કોઈ અઘરા સિદ્ધાંતોને પણ આમ રોજિંદા ઉદાહરણોથી સમજાવી દે, મજા આવે વાંચવાની.
સરસ. તો પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સૂર શું છે, મતલબ સેન્ટ્રલ આઈડિયા શું છે?
જો, પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે આપણે જે પોતાને તર્કસંગત માનીએ છીએ ને, એ મોટા ભાગે તો એક ભ્રમ છે. જૂનું અર્થશાસ્ત્ર શું કહેતું હતું કે માણસ હંમેશા પોતાના ફાયદા માટે બેસ્ટ, સૌથી લોજિકલ ઓપ્શન જ પસંદ કરે.
હા, વિલોહટ રેશનલ મેનનો કોન્સેપ્ટ.
બરાબર. પણ એરેલી કહે છે કે ભાઈ, આ વાત સાચી નથી. આપણે મોટા ભાગે અતાર્કિક છીએ, ઇરેશનલ છીએ.
પણ પછી પહેલી વાત કે આપણી અતાર્કિકતા અનુમાનિત છે, પ્રિડિક્ટેબલ, એનો શું મતલબ?
હા, એ જ તો ખરી વાત છે. એનો મતલબ એ કે આપણી જે ભૂલો છે, આપણા જે અતાર્કિક નિર્ણયો છે, એ કંઈ આડેધડ નથી થતા, રેન્ડમ નથી. એ ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ રીતે વારંવાર થાય છે, એક પેટર્નમાં થાય છે.
ઓકે.
અને આ ભૂલો પાછળ કારણો હોય છે, મનોવૈજ્ઞાનિક કારણો, જેમ કે આપણી લાગણીઓ, સમાજ શું કહેશે એનો ડર, આસપાસનું વાતાવરણ, અમુક જાતના માનસિક પૂર્વગ્રહો, બાયસ જેને કહીએ. જો આપણે આ પેટર્ન સમજી લઈએ ને, તો આપણે આપણી ભૂલોની આગાહી કરી શકીએ અને કદાચ એને સુધારી પણ શકીએ.
અચ્છા, આ તો બહુ જ રસપ્રદ વાત છે.
એટલે આ પુસ્તક એક રીતે આપણને આપણી જ, શું કહેવાય, મશીનરીની ખામીઓ બતાવે છે. તો આ પુસ્તક કોના માટે છે? ખાલી ઇકોનોમિક્સ કે સાયકોલોજી ભણતા હોય એમના માટે જ? ના ના, જરાય નહીં. મને તો લાગે છે આ પુસ્તક દરેક વ્યક્તિ માટે છે, જે કોઈ પોતાની જાતને અને બીજા લોકો કેમ આવું વર્તન કરે છે એ સમજવા માંગતું હોય એના માટે છે. આપણે ગ્રાહક તરીકે કેમ અમુક વસ્તુઓ ખરીદી લઈએ છીએ, ઓફિસમાં કેમ અમુક રીતે વર્તીએ છીએ, આપણા સંબંધોમાં કેવા નિર્ણયો લઈએ છીએ, આ બધું સમજવામાં મદદ મળે. ભલે તમે બિઝનેસ કરતા હો કે ઘરે હો, સ્ટુડન્ટ હો કે નોકરી કરતા હો, આ વિચારો ક્યાંક ને ક્યાંક તો કામ લાગશે જ.
સરસ. તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકમાં અમુક ખાસ પ્રકરણો અને એના મુખ્ય વિચારોની વાત કરીએ. શરૂ કરીએ પહેલા પ્રકરણથી, સાપેક્ષતાનું સત્ય, ધ ટ્રુથ અબાઉટ રિલેટિવિટી. આ શું કહે છે?
આ પ્રકરણનો મૂળ મુદ્દો એ છે કે આપણે છે ને કોઈ પણ વસ્તુની કિંમત કે મૂલ્ય એની પોતાની રીતે નથી જોતા, મતલબ કે એબ્સોલ્યુટ વેલ્યુ નથી જોતા. આપણે હંમેશા સરખામણી કરીએ છે, બીજી વસ્તુઓની સામે એ કેવી લાગે છે એના આધારે નક્કી કરીએ છે. આપણું મગજ સતત કમ્પેરિઝન કરતું રહે છે.
એટલે સરખામણી વગર આપણે મૂલ્યાંકન નથી કરી શકતા?
મોટા ભાગે નહીં. અને આ સમજાવવા માટે એરલી પેલી ડિકોય ઇફેક્ટનું બહુ મસ્ત ઉદાહરણ આપે છે.
ડિકોય ઇફેક્ટ એ શું છે વળી પાછું?
ડિકોય એટલે આમ તો છટકું કે લાલચ, પણ અહીં એનો મતલબ છે એક એવો વિકલ્પ જે ખરેખર કોઈને પસંદ નથી કરવો, એ નકામો લાગે, પણ એની હાજરીને કારણે બીજો જે ખરેખર વેચવો છે એ વિકલ્પ વધુ સારો લાગવા માંડે છે.
અચ્છા, કોઈ ઉદાહરણ?
હા, પેલો ધી ઇકોનોમિસ્ટ મેગેઝિનના સબસ્ક્રિપ્શનવાળો પ્રયોગ બહુ ફેમસ છે. એમાં 3 ઓપ્શન આપ્યા હતા. 1, ફક્ત ઇન્ટરનેટ એડિશન $59, 2, ફક્ત પ્રિન્ટ એડિશન $125, 3, પ્રિન્ટ અને ઇન્ટરનેટ બંને એ પણ $125.
ઓહ, બીજો અને ત્રીજો વિકલ્પ એક જ ભાવે, ફક્ત પ્રિન્ટ પણ $125 અને પ્રિન્ટ પ્લસ ઇન્ટરનેટ પણ $125. આ તો વિચિત્ર કહેવાય. દેખીતી રીતે જ ત્રીજો વિકલ્પ જ સારો લાગે ને?
બસ એ જ પોઈન્ટ છે. અને થયું પણ એવું જ, મોટાભાગના લોકોએ ત્રીજો વિકલ્પ પસંદ કર્યો. પેલો બીજો વિકલ્પ ફક્ત પ્રિન્ટ $125 એ લગભગ કોઈએ પસંદ ન કર્યો. એ શું હતો? એ ડિકોય હતો.
સમજાયું.
એની સરખામણીમાં ત્રીજો વિકલ્પ જેમાં પ્રિન્ટ અને ઇન્ટરનેટ બંને $125 મળે, એ અચાનક બહુ જ સારો સોદો લાગવા માંડ્યો. પણ પછી એરિલીએ શું કર્યું ખબર છે? એમણે પ્રયોગમાંથી પેલો બીજો ડિકોય વિકલ્પ હતો ને એ હટાવી દીધો. હવે ખાલી 2 જ ઓપ્શન રાખ્યા. પહેલો $59 ઇન્ટરનેટ અને ત્રીજો $125 પ્રિન્ટ પ્લસ ઇન્ટરનેટ. હવે શું થયું હશે?
હવે કદાચ પેલો ડિકોય નીકળી ગયો એટલે સરખામણી બદલાઈ ગઈ હશે. લોકોને કદાચ લાગ્યું હશે કે $125 તો બહુ મોંઘા છે, એના કરતાં $59 વાળો ઇન્ટરનેટ ઓપ્શન સારો છે.
એકદમ સાચું. હવે મોટાભાગના લોકોએ પહેલો સસ્તો વિકલ્પ પસંદ કર્યો. જો આ શું બતાવે છે? ફક્ત એક નકામા લાગતા વિકલ્પની હાજરી કે ગેરહાજરી આપણી પસંદગીને કેવી રીતે આખી ઉલટાવી શકે છે. આપણે વસ્તુની સાચી કિંમત કરતાં સરખામણીમાં એ કેવી દેખાય છે એના પર વધારે ધ્યાન આપીએ છીએ.
આ તો આપણે રોજ જોઈએ છીએ. રેસ્ટોરન્ટના મેનુમાં પણ પેલી બહુ જ મોંઘી ડિશ હોય છે, કદાચ કોઈ ઓર્ડર ન કરતું હોય, પણ એના લીધે બાકીની ડિશ આપણને રીઝનેબલ લાગવા માંડે.
બરાબર. અથવા દુકાનમાં પેલું ઓરિજિનલ પ્રાઇસ બતાવીને પછી ડિસ્કાઉન્ટ બતાવે, આપણને લાગે કે વાહ કેટલો ફાયદો થયો. એ પણ આ જ પ્રિન્સિપલ છે
ખરેખર.
હવે એક બીજા અતાર્કિક વર્તન પર આવીએ જે જોડાયેલો છે મફત શબ્દ સાથે. પ્રકરણ 3 છે, શૂન્ય કિંમતની કિંમત, ધ કોસ્ટ ઓફ ઝીરો કોસ્ટ. શું મફત શબ્દ ખરેખર આપણને એટલા બધા, શું કહેવાય, અતાર્કિક બનાવી દે છે?
મને તો લાગે છે કે હા. એક પર એક ફ્રી કે પછી પેલું ફ્રી શિપિંગ, આવી ઓફર જોઈએ એટલે આપણું મગજ બંધ થઈ જાય છે. ઘણીવાર ન જોઈતી વસ્તુ પણ ખરીદી લઈએ છીએ.
આ જ છે ઝીરો પ્રાઇસ ઇફેક્ટ, મફત શબ્દની અતાર્કિક ખેંચાણ શક્તિ. એરેલીનો પેલો ચોકલેટવાળો પ્રયોગ આ વાત બહુ સરસ રીતે સમજાવે છે. એમણે શું કર્યું? લોકોને 2 ઓપ્શન આપ્યા. એક મોંઘી સારી ક્વોલિટીની લિન્ટ ટ્રફલ ચોકલેટ હતી 15 સેન્ટમાં, અને બીજી એક સામાન્ય હર્શીઝ કિસ ચોકલેટ હતી 1 સેન્ટમાં. શું લાગે છે લોકોએ શું પસંદ કર્યું હશે?
કદાચ મોટાભાગના લોકોએ પેલી સારી લિન્ટ ટ્રોફલ પસંદ કરી હશે, કારણ કે 14 સેન્ટ જ વધારે આપવાના હતા અને ક્વોલિટીમાં ઘણો ફરક હતો.
બરાબર. મોટાભાગના લોકોએ ટ્રોફલ જ પસંદ કરી. પણ પછી ખરો ખેલ શરૂ થયો. એરિલીએ બંનેની કિંમત 1-1 સેન્ટ ઘટાડી દીધી, એટલે હવે ટ્રોફલ થઈ 14 સેન્ટની અને પેલી હર્શીસ કિસ થઈ ગઈ મફત 0 સેન્ટ. હવે શું થયું હશે?
હો, હવે બાજી પલટાઈ ગઈ હશે. બધા પેલા મફત કિસ પાછળ પડ્યા હશે.
બિલકુલ. મોટાભાગના લોકો મફત કિસ લેવા દોડ્યા, ભલે પેલી ટ્રોફલ હજુ પણ સારો જ સોદો હતો, ખાલી 14 સેન્ટમાં મળતી હતી, પણ પેલો મફત શબ્દ, એનો જાદુ એવો ચાલ્યો કે લોકોએ લોજિક બાજુ પર મૂકી દીધું. આ એકદમ અતાર્કિક આકર્ષણ છે.
કેમ આવું થાય છે?
કારણ કે મફત વસ્તુ મેળવવાનો જે રોમાંચ છે ને, એ એટલો બધો હોય છે કે એની સામે આપણે શું ગુમાવી રહ્યા છીએ, એટલે કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, પેલી ટ્રોફલ ગુમાવી, એ જોવાનું જ ભૂલી જઈએ છીએ. મફત એટલે કોઈ નુકસાન નહીં એવું આપણું મગજ માની લે છે.
આ તો ખરેખર વિચારવા જેવું છે. આપણે રોજબરોજ કેટલી વાર મફતના ચક્કરમાં ખરેખર તો વધારે ખર્ચો કરી નાખતા હોઈશું. સારું, હવે પેલી સામાજિક અને બજારના ધોરણોવાળી વાત કરીએ. પ્રકરણ 4, સામાજિક ધોરણોની કિંમત, આ શું છે?
આ પણ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. આયરેલી સમજાવે છે કે આપણે છે ને બે અલગ અલગ દુનિયામાં બે અલગ નિયમોના સેટ પ્રમાણે જીવીએ છીએ. એક છે સામાજિક ધોરણોની દુનિયા.
એટલે કે
જ્યાં પ્રેમ, વિશ્વાસ, મદદ, મિત્રતા, કુટુંબ, સમુદાયની ભાવના આ બધું કામ કરે છે. જેમ કે તમે મિત્રને મદદ કરો છો કે પરિવાર માટે કંઈક કરો છો, અહીં પૈસાની લેવડ દેવડ નથી હોતી, કોઈ હિસાબ નથી રખાતો, એ દિલથી થાય છે.
બરાબર.
અને બીજી દુનિયા?
બીજી દુનિયા છે બજારના ધોરણોની, માર્કેટ નોર્મ્સ. અહીં બધું વ્યવહારિક હોય છે. કામ કરો, પગાર લો, વસ્તુ ખરીદો, પૈસા આપો. અહીં ફાયદો નુકસાન જોવાય છે, સંબંધો કે લાગણીઓ નહીં.
ઓકે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણે આ બંને દુનિયાને ભેળવી દઈએ છે, ખાસ કરીને જ્યારે આપણે સામાજિક સંબંધોની દુનિયામાં બજારના નિયમો, પૈસાની વાત લઈ આવીએ છીએ.
એ કેવી રીતે? કોઈ ઉદાહરણ?
હા, એરેલી ઇઝરાયલના એક ડે કેર સેન્ટર, એટલે કે નાના બાળકોની શાળા જેવું હોય ને, એનો પ્રયોગ ટાંકે છે. ત્યાં શું થતું હતું, કેટલાક પેરેન્ટ્સ પોતાના બાળકોને સાંજે લેવા આવવામાં મોડા પડતા હતા. હવે આનાથી ટીચર્સને તકલીફ પડે એટલે સેન્ટરે શું કર્યું, મોડા આવનાર પર દંડ લગાવવાનું નક્કી કર્યું. ફાઇન, તમને શું લાગે છે આનાથી શું થયું હશે?
સિમ્પલ છે, દંડ લાગશે તો લોકો ડરના માર્યા સમયસર આવવા લાગશે ને, મોડા આવવાનું ઓછું થઈ જશે.
થયું એનાથી બિલકુલ ઉલટું. જેવો દંડ લાગુ કર્યો, વધારે પેરેન્ટ્સ મોડા આવવા લાગ્યા.
શું વાત કરો છો, આવું કેમ?
કારણ કે જો પહેલા જ્યારે દંડ નહોતો ત્યારે મોડા આવવા બદલ પેરેન્ટ્સને થોડો અપરાધ ભાવ થતો હતો, ગિલ્ટ ફીલ થતું હતું. એ સામાજિક ધોરણ હતું કે ભાઈ આપણે મોડા પડીએ તો ટીચર્સને તકલીફ પડે, એ બરાબર નથી.
હા, સમજાયું.
પણ જેવો દંડ લાગુ થયો પેલો અપરાધ ભાવ જતો રહ્યો. હવે એમને એમ લાગવા માંડ્યું કે અમે મોડા આવવાની સેવા ખરીદી રહ્યા છીએ, અમે એના પૈસા ચૂકવીએ છીએ, એટલે પૈસા આપીને મોડા આવવાનો જાણે હક મળી ગયો, બજારનું ધોરણ લાગુ પડી ગયું.
બરાબર.
આ તો ખરેખર ઉલટી ગંગા વહી કહેવાય. મતલબ કે પૈસાએ પેલી સામાજિક જવાબદારીની ભાવના જ ખતમ કરી નાખી.
બરાબર. અને એરેલી ચેતવે છે કે એકવાર સામાજિક ધોરણ તૂટી જાય ને, પછી એને પાછું લાવવું બહુ જ મુશ્કેલ છે. એટલે જ જો તમે તમારા સાસુમાના ઘરે જમવા જાઓ અને પછી જમીને એમને પૈસા ઓફર કરો તો કેવું લાગે?
અરે, એ તો બહુ ખરાબ લાગે, સંબંધ જ બગડી જાય.
બસ, કારણ કે એમણે જમાડ્યા એ સામાજિક ભાવના હતી, તમે પૈસા આપીને એને બજારનો વ્યવહાર બનાવી દીધો. આ જ વાત ઓફિસમાં પણ લાગુ પડે. જો બધું જ ખાલી પૈસા, બોનસ, ટાર્ગેટ પર જ ચાલતું હોય તો પછી ટીમવર્ક, લોયલ્ટી, એકબીજાને મદદ કરવાની ભાવના, એ બધું ઓછું થઈ જાય છે.
હા, આ ખરેખર બહુ ઊંડી વાત છે. આપણે કદાચ રોજબરોજ આ ભૂલો કરતા હોઈશું અને ખબર પણ નહીં પડતી હોય. સારું, હવે પેલી માલિકી ભાવની વાત કરીએ. પ્રકરણ 7, માલિકીની ઊંચી કિંમત, જેને એન્ડાઉમેન્ટ ઇફેક્ટ કહે છે, એ શું છે?
આ પણ એક બહુ જ કોમન માનવ સ્વભાવ છે. એન્ડાઉમેન્ટ ઇફેક્ટ એટલે કે આપણે જે વસ્તુના માલિક બનીએ છીએ, જે વસ્તુ આપણી પાસે હોય એને આપણે આપોઆપ જ તરત જ વધુ મૂલ્યવાન ગણવા લાગીએ છીએ. ભલે બજારમાં એની કિંમત ઓછી હોય, પણ આપણી નજરમાં એની કિંમત વધી જાય છે, ફક્ત એટલા માટે કે એ મારી છે.
પણ આવું કેમ થાય છે, એની પાછળ શું સાયકોલોજી છે?
એરેલી એના 3 મુખ્ય કારણો આપે છે. પહેલું, આપણે જે વસ્તુ ધરાવીએ છીએ એના પ્રેમમાં પડી જઈએ છીએ, એની સાથે એક ભાવનાત્મક જોડાણ થઈ જાય છે. બીજું કારણ છે લોસ અવર્ઝન, એટલે કે ગુમાવવાનો ડર.
લોસ અવર્ઝન,
હા, એનો મતલબ કે કોઈ વસ્તુ મેળવવાથી જેટલો આનંદ થાય એના કરતાં એ જ વસ્તુ ગુમાવવાનું દુઃખ આપણને વધારે તીવ્ર લાગે છે. એટલે આપણી પાસે જે છે એને આપણે જતું કરવા નથી માંગતા. અને ત્રીજું કારણ, આપણે એવું ધારી લઈએ છીએ કે બીજા લોકો પણ આપણી વસ્તુને એટલી જ કિંમતી સમજશે જેટલી આપણે સમજીએ છીએ. આપણો દ્રષ્ટિકોણ બીજા પર લાદી દઈએ છીએ.
આનું કોઈ જોરદાર ઉદાહરણ છે પુસ્તકમાં?
હા, એઓ ડ્યુક યુનિવર્સિટીના બાસ્કેટબોલ મેચની ટિકિટોવાળો પ્રયોગ બહુ ફેમસ છે. ત્યાં બાસ્કેટબોલ મેચની ટિકિટો મળવી બહુ અઘરી હોય. કેટલાક સ્ટુડન્ટ્સને લોટરીમાં એ ટિકિટો મળી ગઈ. હવે જેમને ટિકિટ મળી હતી એમને પૂછવામાં આવ્યું કે તમે ઓછામાં ઓછા કેટલા ડોલરમાં આ ટિકિટ વેચશો? એમનો સરેરાશ જવાબ શું હતો ખબર છે? લગભગ $2400.
$2400 એક ટિકિટના? બહુ વધારે કહેવાય.
હા, પણ હવે સાંભળો, જે સ્ટુડન્ટ્સને લોટરીમાં ટિકિટ નહોતી મળી એમને પૂછવામાં આવ્યું કે તમે આ ટિકિટ ખરીદવા માટે વધુમાં વધુ કેટલા ડોલર આપવા તૈયાર છો? એમનો સરેરાશ જવાબ શું હશે? અંદાજ લગાવો.
હા, કદાચ $2400 તો નહીં જ હોય, $200, $300.
ફક્ત $175.
શું વાત છે, $2400 અને $175, આટલો બધો ફરક?
હા, જો જેવી ટિકિટ એમની માલિકીની બની એ જ ટિકિટનું મૂલ્ય એમની નજરમાં 10 બાર ગણું વધી ગયું. આ જ છે એન્ડાઉમેન્ટ ઇફેક્ટ. એટલે જ આપણને આપની જૂની ગાડી વેચવી હોય કે જૂનું ઘર વેચવું હોય ત્યારે આપણને લાગે કે આની કિંમત તો બહુ વધારે મળવી જોઈએ, અને ખરીદનાર ઓછી કે એટલે આપણને ગુસ્સો આવે.
આ તો અનુભવેલી વાત છે. અને પેલી કંપનીઓ ફ્રી ટ્રાયલ આપે છે એ પણ આ જ કારણે ને. એકવાર વસ્તુ ઘરમાં આવી ગઈ, આપણે વાપરવા માંડ્યા, એના માલિક જેવું ફીલ થયું, પછી એને પાછી આપવી અઘરી લાગે.
બરાબર, એ પણ આ જ સાયકોલોજીનો ઉપયોગ છે.
અદ્ભુત. છેલ્લે પેલી કિંમતની શક્તિ, પાવર ઓફ પ્રાઇસ, અને પ્લેસીબો અસર વાળી વાત કરી લઈએ. પ્રકરણ 10. શું કોઈ વસ્તુની કિંમત ખરેખર એ કેટલી અસરકારક છે એના પર પ્રભાવ પાડી શકે? જેમ કે દવા.
હા, આશ્ચર્યજનક રીતે પાડી શકે છે. આ સીધું જોડાયેલું છે પ્લેસીબો અસર સાથે. પ્લેસીબો એટલે શું? એવી સારવાર કે દવા જે ખરેખર તો નકામી હોય, એમાં કોઈ એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ ન હોય, પણ દર્દીને એવું લાગે કે આનાથી મને સારું થઈ જશે, અને એ માન્યતાને કારણે જ એને ખરેખર સારું લાવવા માંડે.
હા, એ તો સાંભળ્યું છે.
પણ એરેલી એમાં એક નવો એંગલ ઉમેરે છે. એ કહે છે કે વસ્તુની કિંમત પણ આ પ્લેસીબો અસરમાં મોટો ભાગ ભજવે છે.
એ કેવી રીતે?
એમણે એક પ્રયોગ કર્યો. લોકોને કહ્યું કે માથાના દુખાવા માટે એક નવી પેઇનકિલર આવી છે. હકીકતમાં એ વિટામિન સીની ગોળી હતી. એક ગ્રુપના લોકોને કહ્યું કે આ ગોળીની કિંમત $2.50 છે, બહુ અસરકારક છે. બીજા ગ્રુપના લોકોને એ જ ગોળી આપી અને કહ્યું કે આ તો ડિસ્કાઉન્ટમાં છે, ફક્ત 10 સેન્ટની છે. પછી બંને ગ્રુપને પૂછ્યું કે દુખાવામાં કેટલી રાહત થઈ. શું પરિણામ આવ્યું હશે?
જેમણે પેલી મોંઘી 2.50 વાળી ગોળી લીધી એમને વધારે રાહત મળી હશે.
એકદમ સાચું. જે જૂથે 2.50 વાળી ગોળી લીધી હતી એમનામાંથી ઘણા લોકોએ કહ્યું કે દુખાવો લગભગ જતો રહ્યો, જ્યારે 10 સેન્ટ વાળી ગોળી લેનારામાંથી બહુ જ ઓછા લોકોને આટલી રાહત થઈ, ભલે ગોળી તો એ જ હતી.
અરે વાહ.
આનું કારણ શું? પેલી ઊંચી કિંમતે લોકોના મનમાં એક અપેક્ષા ઊભી કરી કે આ મોંઘી દવા છે એટલે અસરકારક તો હોવી જ જોઈએ, અને આ જે અપેક્ષા હતી એણે જ ખરેખર એમના શરીરમાં રાહતનો અનુભવ પેદા કર્યો. એટલે કે આપણી માન્યતાઓ, આપણી અપેક્ષાઓ એ આપણા અનુભવને, આપણી વાસ્તવિકતાને ઘડી શકે છે.
આ તો ખરેખર અદ્ભુત છે. એટલે આપણે જે માનીએ છીએ કે મોંઘું એટલું સારું, એ કદાચ એટલે જ આપણને સારું લાગે છે કારણ કે આપણે માનીએ છીએ.
હા, ઘણીવાર એવું જ બને છે. બ્રાન્ડિંગ, પેકેજિંગ, કિંમત, આ બધું આપણી અપેક્ષાઓ ઘડે છે, અને એ અપેક્ષાઓ આપણા અનુભવને પ્રભાવિત કરે છે.
તો આ બધા રસપ્રદ પ્રયોગો અને પ્રકરણો પછી આપણે કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવી શકીએ આ પુસ્તકમાંથી? મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે કે પેલી તર્કસંગતતા છે ને, એક મોટો ભ્રમ છે. આપણે પોતાને ગમે તેટલા સ્માર્ટ સમજતા હોઈએ, પણ આપણા મોટાભાગના નિર્ણયો અતાર્કિક પરિબળોથી જ પ્રભાવિત થાય છે.
ચોક્કસ, એ પહેલો મુદ્દો. બીજો મુખ્ય વિષય એ છે કે સંદર્ભ સર્વસ્વ છે. કોન્ટેક્સ્ટ ઇઝ એવરીથિંગ. આપણે કયા વિકલ્પોની વચ્ચે પસંદગી કરી રહ્યા છીએ, આપણને માહિતી કઈ રીતે રજૂ કરવામાં આવી છે, આપણી આસપાસના લોકો શું કરી રહ્યા છે, આ બધું આપણે ખબર પણ ન પડે ને એમ આપણી પસંદગીઓને ઘડતું રહે છે.
હા, આપણને લાગે કે આપણે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ રહ્યા છીએ, પણ ખરેખર તો આસપાસનું વાતાવરણ જ આપણને દોરી રહ્યું હોય છે.
બરાબર. ત્રીજો મુદ્દો પેલો સામાજિક અને બજારના ધોરણોનો, એમને ભેળવવામાં કેટલું મોટું જોખમ છે.
હા, એ ખરેખર આંખ ઉગાડનારું હતું. કામના સ્થળે હોય કે અંગત સંબંધોમાં, ક્યારે પેલી સામાજિક ભાવના રાખવી અને ક્યારે વ્યવહારિક બનવું એની સમજ બહુ જ જરૂરી છે, નહીં તો પેલું ડે કેર સેન્ટર જેવું થાય.
અને ચોથો મહત્વનો વિષય મને લાગે છે પેલી અપેક્ષાઓ વાસ્તવિકતા બની જાય છે વાળો. પ્લેસિબો અસર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે જેવું માનીએ છીએ, જેવી અપેક્ષા રાખીએ છીએ, તેવો અનુભવ થવાની શક્યતા વધી જાય છે. પછી એ દવાની અસર હોય કે કોઈ રેસ્ટોરન્ટના ભોજનનો સ્વાદ હોય, આપણી માન્યતાઓ આપણી વાસ્તવિકતાને આકાર આપે છે.
આ પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મગજમાં ચોંટી જાય. જેમ કે પહેલો જ વિચાર, આપણે ફક્ત અતાર્કિક નથી પણ અનુમાનિત રીતે અતાર્કિક છીએ. આપણી અતાર્કિકતા એ જ રીતે વારંવાર થાય છે. આનો શું અર્થ સમજવો જોઈએ આપણે?
આનો ઊંડો અર્થ એ છે કે આપણી ભૂલો કંઈ રેન્ડમ નથી, એ કોઈ એક્સિડન્ટ નથી, એ આપણા માનવ સ્વભાવનો, આપણા મગજના બંધારણનો ભાગ છે અને એની એક ચોક્કસ પદ્ધતિ છે. જો આપણે આ પદ્ધતિને ઓળખી લઈએ તો આપણે વધુ સજાગ બની શકીએ, વધુ સભાન નિર્ણયો લઈ શકીએ. આપણી અતાર્કિકતાને સ્વીકારીને જ આપણે કદાચ એના પર થોડો કાબૂ મેળવી શકીએ.
બરાબર. બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો એ પેલો સામાજિક અને બજાર ધોરણો વિશેનો. સામાજિક આદાન પ્રદાનમાં બજારના ધોરણો દાખલ કરવાથી સામાજિક ધોરણોનું ઉલ્લંઘન થાય છે અને સંબંધને નુકસાન પહોંચે છે. એકવાર આ ભૂલ થઈ જાય પછી તેને સુધારવી મુશ્કેલ છે. આ શું ચેતવણી આપે છે?
આ બહુ મોટી ચેતવણી છે. સંબંધો ભલે અંગત હોય કે પ્રોફેશનલ, એ વિશ્વાસ, લાગણી, પારસ્પરિકતા પર ટકે છે. આ સામાજિક ધોરણો છે. જ્યારે આપણે દરેક વાતમાં પૈસા, ફાયદો, નુકસાન, હિસાબ કિતાબ, બજારના ધોરણો કરવા લાગીએ છીએ ત્યારે પેલો પાયો જ નબળો પડી જાય છે. અને એકવાર વિશ્વાસ તૂટે, સંબંધમાં કડવાશ આવે, પછી એને પાછું પહેલાં જેવું કરવું બહુ અઘરું છે. એટલે સંબંધોમાં પૈસા કે વ્યવહાર લાવતા પહેલા 100 વાર વિચારવું જોઈએ.
અરે, પેલો અપેક્ષાવાળો વિચાર પણ બહુ જોરદાર હતો. કંઈક એવું કે ઘણીવાર જે ઉત્પાદનની ગુણવત્તાની સમસ્યા જેવું લાગે છે તે વાસ્તવમાં ગ્રાહકની અપેક્ષાની સમસ્યા હોય છે. આ શું કહેવા માંગે છે?
આ એ કહેવા માંગે છે કે ગ્રાહકનો સંતોષ ફક્ત વસ્તુ કે સેવાની ક્વોલિટી પર જ આધાર નથી રાખતો. એ લેનાર વ્યક્તિ શું અપેક્ષા રાખીને આવ્યો છે એના પર પણ આધાર રાખે છે. જો કોઈની અપેક્ષાઓ આસમાને હોય તો દુનિયાની બેસ્ટ પ્રોડક્ટ પણ એને કદાચ નિરાશ કરી શકે છે. એટલે બિઝનેસીસ માટે જરૂરી છે કે એ ખાલી પ્રોડક્ટ સુધારવા પર જ ધ્યાન ન આપે, પણ ગ્રાહકોની અપેક્ષાઓને સમજવાનો અને એને યોગ્ય રીતે મેનેજ કરવાનો પણ પ્રયાસ કરે.
તો આ બધી જે સમજ મળી એનો આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ?
હા, ઘણી બધી રીતે. જેમ કે પૈસાની બાબતમાં વાત કરીએ તો પેલી એન્કરિંગ ઇફેક્ટથી સાવધાન રહેવું. કોઈ વસ્તુ ખરીદતા હોઈએ કે પગારની વાત કરતા હોઈએ ત્યારે જે પહેલી કિંમત કે ઓફર સાંભળીએ એને મનમાં પકડી ન રાખવી. હંમેશા થોડી સરખામણી કરવી, એનું વાસ્તવિક મૂલ્ય શું હોઈ શકે એ વિચારવું. પગાર આવે એ જ દિવસે અમુક રકમ આપોઆપ બચત ખાતામાં ટ્રાન્સફર થઈ જાય એવી ગોઠવણ કરી દો. આનાથી શું થશે, પેલી લાગણીમાં આવીને ખર્ચ કરી નાખવાની વૃત્તિ પર થોડો કંટ્રોલ આવશે. અને હા, પેલી મફત ઓફરથી તો ખાસ બચવું.
બરાબર. અને ઓફિસમાં, કામના સ્થળે આનો શું ઉપયોગ?
ઓફિસમાં ટીમને મોટિવેટ કરવા માટે ખાલી પૈસા કે બોનસ, બજાર ધોરણ પર જ ફોકસ ન કરવો. લોકોના કામની કદર કરવી, એમને ઓળખ આપવી, એમને એવું કામ સોંપવું જે એમને અર્થપૂર્ણ લાગે, આ બધું સામાજિક ધોરણોમાં આવે છે. અને ઘણીવાર આ નાના રોકડ બોનસ કરતાં પણ વધારે અસરકારક સાબિત થાય છે.
અને પેલું કામ ટાળવાની વૃત્તિ, પ્રોક્રેસ્ટિનેશન?
હા, એના માટે સ્પષ્ટ, નાની અને મેનેજેબલ ડેડલાઇન નક્કી કરવી. મોટા કામને નાના નાના ટુકડાઓમાં વહેંચી દેવું. આનાથી શરૂઆત કરવી સહેલી લાગે છે અને કામ પૂરું થવાની શક્યતા વધે છે.
અને સામાન્ય જીવનમાં કંઈક ખરીદવું હોય, વેચવું હોય ત્યારે?
જ્યારે તમે તમારી કોઈ જૂની વસ્તુ વેચવા કાઢો ત્યારે પેલી એન્ડોમેન્ટ ઇફેક્ટ યાદ રાખવી. શક્ય છે કે તમે એની કિંમત વધારે આંકો છો કારણ કે એ તમારી છે. જરા બહારના વ્યક્તિની જેમ નિષ્પક્ષ રીતે એનું મૂલ્ય વિચારવાનો પ્રયાસ કરવો.
હા, એ જરૂરી છે.
અને કોઈ નવી જગ્યાએ જમવા જાઓ કે નવી ફિલ્મ જુઓ ત્યારે અપેક્ષાઓ થોડી કાબૂમાં રાખવી. ઓછી અપેક્ષા ક્યારેક વધુ આનંદ આપી જાય છે. અને કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા થોડો સમય લેવો. તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે લાગણીઓને થોડી બાજુ પર રાખીને વિકલ્પોની તાર્કિક સરખામણી કરવાનો પ્રયાસ કરવો.
આ બધી ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે આપણે આપણી આ બધી અતાર્કિકતા વિશે જાણીએ સમજીએ તેમ છતાં એનાથી બચવું કેટલું મુશ્કેલ છે. ખાસ કરીને પેલું મફતનું આકર્ષણ, એ જાણે આપણા મગજના કોઈ ઊંડા ખૂણાને અપીલ કરે છે.
સાચી વાત છે. અને મારા માટે પેલો સામાજિક અને બજારના ધોરણો વચ્ચેનો જે તફાવત છે અને એમને ભેળવી દેવાથી જે નુકસાન થઈ શકે છે એ સમજ બહુ જ પ્રભાવશાળી રહી. આપણા સમાજમાં જ્યાં સંબંધો, લાગણીઓ, સમુદાયનું આટલું બધું મહત્ત્વ છે ત્યાં આ સમજણ તો ખરેખર બહુ જ અગત્યની છે. આપણે કેટલી સહેલાઈથી અજાણતા જ સંબંધોમાં બજારના નિયમો ઘુસાડી દઈએ છીએ અને લાંબા ગાળે એનું નુકસાન ભોગવીએ છીએ.
ખરેખર આ પુસ્તક એક રીતે આપણને આપણી જાતને અને આપણી આસપાસની દુનિયાને એક નવા જ ચશ્માથી જોવામાં મદદ કરે છે. એ યાદ અપાવે છે કે માણસ હોવાનો મતલબ કદાચ સંપૂર્ણ તર્કસંગત હોવું નથી, પણ આપણી જે મર્યાદાઓ છે, આપણી જે અતાર્કિક વૃત્તિઓ છે, એને સમજીને, એને સ્વીકારીને વધુ સારા નિર્ણયો લેવાનો સતત પ્રયાસ કરતા રહેવું છે.
અને કદાચ આપણી આ અનુમાનિત અતાર્કિકતા જ આપણને ખરા અર્થમાં માણસ બનાવે છે. ભૂલો કરનાર, લાગણીશીલ, પણ સાથે સાથે શીખવા અને સુધરવા માટે સક્ષમ. એક વિચાર એવો પણ આવે કે કદાચ આપણે આપણી આ અતાર્કિકતાનો ઉપયોગ સારા કામ માટે પણ કરી શકીએ. જેમ કે બીજાને મદદ કરવા માટે પેલી સામાજિક ભાવનાનો ઉપયોગ કરવો કે પ્લેસીબોની જેમ સારી અપેક્ષાઓ રાખીને પોતાને જ પ્રોત્સાહિત કરવો. એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે, ખરું ને?
ચોક્કસ. આ સરસ વિચાર સાથે જ આપણે આજની આ ઊંડાણપૂર્વકની વાત પૂરી કરીએ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.